તારીખ 28/10/1992, શ્રી સમયસાર, ગાથા 23-25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 58.
સમયસાર પ્રમાણે જીવ અધિકાર 23-24-25 ગાથાની ટીકા. અનાદિથી અજ્ઞાનમાં અને મોહમાં પડેલા જીવને ઉપયોગ લક્ષણ જીવ છે એમ કહીને આત્મજ્ઞાન કરાવ્યું છે. અહીંયા જે અજ્ઞાન છે અને મોહ છે એ આત્મઘાતી પરિણામ છે. આત્માના જ્ઞાન, આનંદ, શાંતિ આદિ પ્રાણનો ઘાત કરનાર છે એને છોડવાનો અહીંયા ઉપદેશ છે આચાર્ય મહારાજનો. અને જ્ઞાન લક્ષણથી આત્મા પહેલા ઓળખાવે છે ત્યાં થોડું વિશેષ વજન આપ્યું છે કે જે સર્વજ્ઞ પરમાત્મા છે જેના સમસ્ત સંદેહ, વિપર્ય અને અનધ્યવસાય દૂર થઈ ગયા છે, જ્ઞાનના દોષો છે. શંકા ઉપજવી, વિપર્યાસ વિપરીત જાણવું અને ભ્રાંતિગતપણે અન્યથા જાણવું એ જ્ઞાનનો દોષ છે. એવા કોઈ જ્ઞાનના દોષ જેમને નથી રહ્યા, એટલું જ નહીં પણ જ્ઞાન પરિપૂર્ણ વિકસિત થયું હોવાથી પૂર્ણ વિકાસ પામેલા જ્ઞાનમાં આખા વિશ્વના, સમસ્ત વિશ્વના પદાર્થોને પ્રકાશવાનું જેનું સામર્થ્ય છે, જેની બરાબરી બીજા કોઈ જ્ઞાનની નથી, સર્વજ્ઞની બરાબરી બીજા કોઈ જ્ઞાનની નથી, એટલે અહીંયા અદ્વિતીય શબ્દ વાપર્યો છે. સમસ્ત વિશ્વને પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ કરવામાં આવેલ ઉપયોગ લક્ષણ સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ કરવામાં આવ્યો છે એમ કે છે. કોઈ ગમે તેને રેંગી ફેંગી એ વાત કરેલી નથી આ એમ કે છે. કોઈ અનુમાન કરીને, કોઈ પોતાની યુક્તિ લડાવીને એમ નથી. સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવ છે જેમને જ્ઞાનના દોષ નથી પણ કોઈ પણ ગુણના દોષ નથી, ચારિત્રનો દોષ નથી, શ્રદ્ધાનો દોષ નથી, કોઈ દોષ નથી. એવા નિર્દોષ પરમાત્માએ પોતાના જ્ઞાનથી સ્ફુટ કરવામાં આવેલ એટલે સ્પષ્ટ પ્રગટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ છે, નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ છે, સદાય ઉપયોગ ચાલુ રહેતો હોવાથી ઉપયોગ એનું સ્વરૂપ છે, ઉપયોગ એનો સ્વભાવ છે, ઉપયોગ છે એનો સ્વભાવ છે. નિત્ય ઉપયોગ રૂપે પરિણમવું, જ્ઞાનોપયોગ રૂપે પરિણમવું એ એનું સ્વરૂપ છે, એનો નાશ કદી થાય નહીં. એવા સ્વભાવરૂપ જીવ દ્રવ્ય તે કેવી રીતે પૂતગળ દ્રવ્ય થઈ ગયું? જે પ્રગટ ઉપયોગ સ્વરૂપ છે એવું જીવ દ્રવ્ય અને જેમાં ઉપયોગ નથી એવું પૂતગળ દ્રવ્ય, એ બે ક્યાંથી એક થઈ ગયા કે જેથી આ પૂતગળ દ્રવ્ય છે એમ તો અનુભવે છે? અનુભવ કરવો તો તારું કાર્ય છે, તારા ઉપયોગનું કાર્ય અનુભવ કરવાનું છે. અને જે અનુભવ નથી કરી શકતું એવું પૂતગળ દ્રવ્ય છે કેમ તું જાણે છે એને કે આ મારું છે? કેવી રીતે જાણે છે એ તો કે, આમાં ન્યાય શું છે તારો? તારું વિજ્ઞાન શું છે? તારો ન્યાય શું છે? બે માંથી રીતે સિદ્ધ થાય એવું નથી, માટે એ ભ્રાંતિ છે, એ નિતાંત ભ્રાંતિ છે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે એમ તું અનુભવે છે. કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થાય અને પૂતગળ દ્રવ જીવ દ્રવ રૂપ થાય તો જ મીઠાનું પણ એવા અનુભવની જેમ મારું આ પૂતગળ દ્રવ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. શું મીઠાનું પાણી એટલે શું? કે મીઠું ગાંગડા રૂપે છે, ઘનપણે છે, એ ઓગળીને પાણી થાય છે, ખારું પાણી થાય છે. મીઠું ઓગળીને ખારું પાણી થઈ જાય એટલે એને ગુજરાતીમાં દ્રવણ કહે છે. મીઠાનું એ દ્રવણ કહે છે. શું? ઓગળી ગયું આપણે એમ કહીએ છીએ કે મીઠું હતું એ પાણી થઈ ગયું નમક. મીઠાનું પાણી થયું એમ જીવ પૂતગળ થયું ને પૂતગળ જીવ થઈ ગયો. શું થયું? કે ઘનમાંથી પ્રવાહી થાય પણ એક દ્રવ્ય સંક્રમીને બીજા દ્રવ્ય રૂપે થાય એવું તો કદી બની ન શકે. એ તો વિજ્ઞાનમાં પણ એ વસ્તુ સ્થિતિ નથી. દ્રષ્ટાંત કેવો લીધો છે? શું કારણ? કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપ થાય, કોઈ પણ બે દ્રવ્યમાંથી એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, તો મીઠાનું પાણી એવા અનુભવની જેમ આ પૂતગળ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. શરીર છે એ આત્મા થઈ જાય, આત્મા છે એ શરીર થઈ જાય તો તારો અનુભવ બરાબર છે કે આ મારું શરીર. પણ જીવ જીવ રહે છે, સંયોગ થાય છે ત્યારે પણ જીવ જીવ જ રહે છે અને પૂતગળ પૂતગળ રહે છે. પદાર્થ પદાર્થ એક અવસ્થાથી બીજી અવસ્થા અવસ્થાંતરપણે કે પર્યાયાંતરપણે થાય. મીઠાનું પાણી થયું તેમ એવી રીતે કઈ જીવ દ્રવ્ય પર્યાયાંતર થઈને પૂતગળ દ્રવ્ય થઈ ગયું? પૂતગળ દ્રવ્ય પર્યાયાંતર થઈને કઈ જીવ દ્રવ્ય થઈ ગયું એમ થાય ખરું? કે એમ તો થતું થઈ શકતું નથી. જીવ અજીવપણાને પામતું નથી, જડ જીવપણાને પામતું નથી, પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે આ વાતને. હજી દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે અથવા ખારાપણું જેનું સ્વરૂપ છે, શું એવું લવણ પાણી રૂપ થતું દેખાય છે અને દ્રવત્વ એટલે પ્રવાહીપણું દ્રવણ થવું, દ્રવત્વ એટલે દ્રવવું પાણી રૂપે દ્રવવું, પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી પણ લવણ રૂપે થતું દેખાય છે. ખારા પાણીમાંથી મીઠું થાય છે, મીઠામાંથી ખારું પાણી થાય છે. તો ઘન અને પ્રવાહી, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન એમ અવસ્થાંતર થાય છે. પાણીનો બરફ થાય ને બરફનું પાણી થાય, બરફ ઓગળીને પાણી થાય. શું? અંગ્રેજીમાં એને ડિઝોલ્વ થાય છે એમ કે છે. ઓગળી ગયું બરફ છે તે ઓગળી ગયો એવી રીતે થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે. ખારાપણું અને દ્રવપણું બંને રહી શકે છે, અર્થાત તેમાં કોઈ બાધા નથી, એમાં કોઈ બાધા આવતી નથી. ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી ઘન થાય એમાં બાધા નથી આવતી. પણ જીવમાંથી અજીવ થાય કે અજીવમાંથી જીવ થાય એમ બની શકે નહીં. એ તો વિજાતીય પદાર્થ છે, પણ એક જીવ બીજા જીવ રૂપે ન થાય તેમ એક પરમાણુ બીજા પરમાણુ રૂપે ન થાય. એક પરમાણુ બીજા પરમાણુ રૂપે ન થઈ શકે એવું છે. દૂધમાં પાણી નાખે એટલે પાણીનું દૂધ ન થાય કે દૂધનું પાણી ન થાય. પરમાણુ પરમાણુ પોતે પોતાના સ્વરૂપે રહીએ, એક પરમાણુ મટીને બીજા પરમાણુમાં ભળી જાય એમ બનતું નથી. શુદ્ધ પરમાણુ હોય વાતાવરણમાં અને સ્કંદમાં ભળે તો પણ એ પરમાણુ પોતાનો સ્વરૂપનો ત્યાગ કરે નહીં. આ વસ્તુ સ્થિતિ છે સજાતીય દ્રવ્યમાં પણ. આ લોકો કહે છે ને કોઈ ભૂત વળગે છે, ફલાણાને ભૂત વળગ્યું, ડાકણ વળગ્યું, પિશાચ વળગ્યો, શું એમ આ બધી જાતિ છે ને વ્યંતરની. ભૂત વળગે એટલે એક જીવમાં બીજા જીવનો કઈ પ્રવેશ થાય છે કે નહીં? કોઈ જીવમાં કોઈ જીવનો પ્રવેશ થવાની જગ્યા નથી, કે એક જીવ બીજા જીવ રૂપે થતો નથી. કેમ? કે હું ફલાણો ફલાણો છું. શું? પણ એમ થયું નથી, એમ એને ભ્રાંતિ થઈ છે. એવું એનું માનસ છે, એવો એનો સ્વીકાર પહેલેથી છે કે આવી રીતે થઈ શકે છે, મને પણ થઈ શકે છે. શું? અને ભય પ્રકૃતિ વિશેષ હોય, જીવ ભયવાળો વધારે હોય, એવી વાતોથી ડરતો હોય, એવા કોઈ પ્રસંગ જોવે તો ડરતો હોય. શું? તો એને પણ એમ થાય કે મને કોક દે આવું થશે, મને થશે, મને થશે, એમાં થઈ જાય એને ભ્રાંતિ. શું? કોઈ કોઈને વળગી શકતું નથી, કોઈ કોઈમાં પ્રવેશ કરી શકતો નથી. એ ભ્રાંતિ મટે ત્યારે એમ કે બોલું ભૂત નીકળી ગયું, વ્યુ ગયું. ખરેખર તો ભ્રાંતિ મટે છે, બીજું કઈ નથી. તોય બે જુદી જ રીએ છે. એક મણમત્તી ની જ્યોતિ છે, એ ઝાડ બીજી મણમત્તી માં ભળી જાય તો બેને જુદી જુદી ઝાડ રીએ નહી. એ અત્યારે ભળી નથી એમ કે છે. એક રૂમમાં પ્રકાશ કરો એક બત્તીનો, પછી બીજી બત્તીનો પ્રકાશ કરો, તો પ્રકાશમાં પ્રકાશ ભળી ગયો કે નહીં? નથી ભળ્યો. પછી ગમે તે બત્તી બંધ કરો એટલે એનો પ્રકાશ બંધ ભળી ગયો હોય તો ક્યાંથી બંધ થાય? માટે સંયોગ થયો છે, ભળ્યો નથી. જળ અને જીવનો આ શરીરનું પૂતળું દેખાય છે, એમાં જીવ અને જળનો સંયોગ છે. શરીર જીવ રૂપે થયું નથી, જીવ શરીર રૂપે થયો નથી. કે છે કે દ્રવત્વ એટલે પ્રવાહીપણું જેનું લક્ષણ છે, એવું પાણી લવણ રૂપ થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને પ્રવાહીપણાને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે, અથવા તેમાં કોઈ બાધા કે આપત્તિ આવતી નથી. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ પુદ્ગળ દ્રવ થતું જોવામાં આવતું નથી. ક્યારે કોઈ પુદ્ગળો સચેતનપણાને પામે છે એમ જોવામાં આવતું નથી. શું? આ લીલી વનસ્પતિ છે, આ સુકાઈ ગયેલી છે. જો આ જીવતો માણસ છે, આ જીવતા માણસનું શરીર છે, સજીવન શરીર છે, આ મળદું છે એમ કહેવાય છે. કહેવાય છે એમ, પણ પૂદગળ પૂદગળ છે અને જીવ જીવ છે, બે જગ્યાએ જીવ મટીને જળ થયો નથી, જળ મટીને જીવ થયો નથી. અત્યારે પણ મળદું છે, ફૂલેલું મળદું છે. ઠીક, જરાક ઠીક દેખાતું હોય તો શું કહેવું? ગુરુદેવ એમ કહેતા હતા, ભાઈ આ શરીર રૂપાળા દેખાય છે, એ બધા ફૂલેલા મળદા છે. જો જ્ઞાનીની દ્રષ્ટિ શું છે, એને કિંમત આવતી બીજાને ઓહો થાય છે, આ બહુ સારું શરીર છે આનું, તો મોહ થાય છે શરીર જોઈને, મોહ થાય છે. જ્ઞાની કહે છે કે ફૂલેલું મળદું છે, મળદું ફૂલેલું હોય તો કેવું લાગે? એવું લાગે છે. ઠીક, કોઈ મળદા ફૂલી જાય છે, મરી જાય પછી ફૂલી જાય. શું કહે છે કે તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવદ્રવ, જુઓ કેવું જીવદ્રવ લીધું, નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવદ્રવ, એને અને પૂદગળ એવું જે જીવદ્રવ પૂદગળ દ્રવ થતું જોવામાં આવતું નથી. એ પોતે પૂદગળ થઈ જાય એવું ક્યારેય જોવામાં આવતું નથી. અરૂપી ચૈતન પિંડ આત્મા છે, એ ક્યારે પરમાણુ પણ થાય એવું ક્યાંય જોવામાં આવતું નથી. અને નિત્ય અનુપયોગ લક્ષણ વાળું છે, જો આ જળને ઉપકર્યું, નિત્ય અનુપયોગ લક્ષણ વાળું છે, જેનામાં ઉપયોગ જેવું કઈ છે જ નહીં. શું? ઉપયોગનો અભાવ સ્વભાવ છે એવું જેનું સ્વરૂપ છે, એવું પૂદગળ દ્રવ જીવદ્રવ પણ થતું જોવામાં આવતું નથી. એટલે ક્યારે પણ એક પરમાણુ જીવત્વને પામે છે એમ બનતું નથી. કારણ કે પ્રકાશ અને અંધકારની માફક, ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. સાથે એક દ્રવ્યમાં રહેવામાં, સંયોગમાં રહેવામાં વિરોધ નથી, કેમ કે તો ત્રણેય કાળે સંયોગ રહેવાનો છે. જળ અને જીવનો એટલે કે છ દ્રવ્યનો, એક જાતિ જીવની છે, પાંચ જાતિ અજીવની છે. સંયોગ તો આ લોકમાં અનાદિ અનંત રહેવાનો છે, પણ અહીંયા સાથે રહેવું એટલે સંયોગ રહેવામાં રહેવું નહીં, એનામાં રહેવું. જીવમાં જડપણું થવું, જડમાં જીવપણું રહેવું, એમ બે સાથે ન રહીએ. જીવ ઉપયોગપણે પણ રહે અને અનુપયોગપણે પણ રહે, જળ અનુપયોગપણે પણ રહે અને ઉપયોગપણે પણ રહે, એમ કદી બની શકે નહીં. મેં ત્યાં ઢુંઢારીમાં સહવર્તી, સહવર્તી સાથ, સહવર્તી વિરોધ છે, ઠીક છે. એમ બે પણ પરિણમે, વૃત્તિ એટલે પરિણમો, જળપણે પણ પરિણમે, ઉપયોગપણે પણ પરિણમે અને જળ અનુપયોગપણે પણ પરિણમે, એક દ્રવ્ય બે ભાવે પરિણમે, એ વિરોધ છે. એમ ન બને. શું પાણી પ્રવાહી પણ થાય અને જામીને ઘન પણ બરફ પણ થાય, વરાળ થઈને વાયુ પણ થાય, એમ પાણીના પરમાણુ થાય. પરમાણુ તેના તે છે, પણ પર્યાય અંતર થયા, જુદા જુદા સ્વરૂપે દેખાય છે. એમ પરમાણુ જળપણે અનુપયોગપણે પણ રહે, ઉપયોગપણે પણ થાય, એમ બનતું નથી. એનામાં ઉપયોગ ક્યારેય ન થાય એમ કહે છે. જળમાં ઉપયોગ ન થાય, આ ટેપ બોલે પણ એમાં ઉપયોગ ન થાય, ટીવીના પડદા ઉપર બધું જીવંત લાગે પણ એમાં ઉપયોગ ન હોય એમ કહે છે. શું કોમ્પ્યુટરમાં સવાલના જવાબ આવે પણ એમાં ઉપયોગ ન હોય એમ કહે છે. શું ગણિતના જવાબ આવે, સવાલના જવાબ આવે, કેવા સવાલના જવાબ આવે ખબર છે? આ ફલાણા ભાઈ અત્યારે અહીંયા બેઠા છે, એ કેવા બુદ્ધિશાળી છે? તો જવાબ આવે કે સાધારણ બુદ્ધિશાળી છે, ઠીક. હા, કોમ્પ્યુટરમાં એવા બધા જવાબ આવે છે. શું આજે એની જન્મકુંડળી કાઢે છે કે નહીં? શું એમાં બધા સવાલ મૂકે છે? આ ભાઈની આ કુંડળી છે, હવે આ ભાઈને આ પ્રકારે ફળ ક્યારે થાય? તો એનો જવાબ આવે, લિખિત જવાબ આવે, ઠીક. ઉપયોગ નથી એનામાં, જો એનામાં ઉપયોગ નથી. શું કહેવું છે અહીંયા? જો કેવું લક્ષણ પકડ્યું છે કે એનામાં ઉપયોગ નથી. ઉપયોગ લક્ષણ થી જીવને જુદો પાડ્યો છે. ઉપયોગ એટલે ચેતન તો ખરો જ, પણ ઉપયોગને પોતાના પરિણમનમાં જે કાર્ય કરી રહ્યો છે ઉપયોગ, એનો એને અનુભવીને ઉપયોગને સમજવા ભાવ છે ને. ઉપયોગ એક જીવનો ભાવ છે અને તે ભાવ અનુભવ ગોચર છે, તો એના અનુભવથી એને સમજવો, આ સમજવાની પદ્ધતિ છે. બાકી અર્થ આપણે ગમે તે કરીએ, જાણે તે ઉપયોગ, ચૈતન્યમય તે ઉપયોગ, ચેતનતા છે તે ઉપયોગ, શું અનુભવ કરે તે ઉપયોગ, એની એના એની વ્યાખ્યા ગમે તે કરીએ, હા ઉપયોગ ચૈતન્યમય જ હોય, પણ સમજવાની પદ્ધતિ થિયરેટિકલી કે પ્રેક્ટિકલી એટલો જ વિચાર કરવાનો છે. કાલે બપોરે થોડી ચર્ચા ચાલી હતી કે આપણી પદ્ધતિ થિયરીથી સમજવાની છે ઘણી, વર્ષોથી અનેક બાબતને જે તે શબ્દો આવે એની વ્યાખ્યા સમજીએ, પણ અહીંયા જે વિષય ચાલે છે, પ્રકરણ ચાલે છે, એ ભાવોનું ચાલે છે. ભાવો બધા અનુભવ ગોચર થાય છે, એ ભાવોને અનુભવને સમજ્યા વિના માત્ર એની વ્યાખ્યા કે થિયરી સમજવાથી એનું જ્ઞાન પર્યાપ્ત માત્રામાં થતું નથી, અથવા ખરું જ્ઞાન થતું નથી. થિયરી સાચી હોય તો પણ એ જ્ઞાન સાચું નથી એમ છે. ખરેખર ઉપયોગ શું? શું કે હું મારા જ્ઞાનનો વ્યાપાર કરું છું. આમ તો વ્યાખ્યા તો એવી છે, ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. ઉપયોગની જે વ્યાખ્યા છે આચાર્ય મહારાજે એવી કરી છે, ચૈતન્ય અનુવિધાયી પરિણામ. શું? ચૈતન્યને અનુસરીને વિધિ એટલે પોઝિટિવલી, નિષેધ એટલે નેગેટિવ ગણાય છે. એટલે ચૈતન્યને અનુસરીને જેનું વિધાયકપણું છે એને અનુવિધાયી કહે છે, એવા પરિણામને ઉપયોગ કહીએ. ઉપયોગ એ પરિણામ છે, ઉપયોગ છે તે એક પરિણામ છે કે જે પરિણામ ચૈતન્યને અનુસરીને પોતે ઉત્પન્ન થાય છે. જે પરિણામ ચૈતન્યને અનુસરીને ઉત્પન્ન થાય છે તેને ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ કહેવામાં આવે છે. આ ઉપયોગની વ્યાખ્યા છે. હા, એટલે હવે આપણે શું કરીએ કે આપણું અત્યારે જે જ્ઞાન છે કે જો આ જાણે છે મારું જ્ઞાન કે એમ ન જોવું, મેં આ જાણ્યું તે જ્ઞાન એમ ન જ્ઞાન ને જાણવું, એમાં ચૈતન્યનું અનુવિધાયી પણ શું છે એમ જોવું. ઉપયોગને કેવી રીતે જોવો, કેમ કે અહીંયા જીવનું લક્ષણ બતાવવું છે, તો આને જાણું છું ને આને જાણું છું એ જીવનું લક્ષણ નથી. શું એ જીવનું સ્વરૂપ નથી, એવું જીવનું સ્વરૂપ નથી, કેમ કે એ પરસન્મુખ છે, પરાવલંબી છે, તન્મયપણું છે, એની અંદર એકત્વ છે પરનું, એ જીવનું સ્વરૂપ નથી. પરને જાણતા પરનું એકત્વ થાય કે પરને જાણતા પર સન્મુખતા થાય એ જ્ઞાનનું સ્વરૂપ નથી, એ જીવનું સ્વરૂપ નથી, એ ઉપયોગનું સ્વરૂપ નથી, એમ લેવું છે. એટલે ઉપયોગ શું છે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ છે, ચૈતન્ય અનુસરતું પરિણમન છે, એવું છે એમાં ખરું. કોઈ પણ જીવના કોઈ પણ અંતા જીવો માંથી નિગોદ નો જીવ લ્યો કે કોઈ જીવ લ્યો, એને ચૈતન્ય નું વિધાયી પરિણામ ઉપયોગ છે, એને એ અનુલક્ષણ છે, એનું સ્વરૂપ છે. એ સર્વજ્ઞના જ્ઞાનમાં જોવાયેલી વાત છે. તું માત્ર સર્વજ્ઞના જ્ઞાનથી સ્વીકાર નહીં કર, તારા અનુભવથી પણ એનો સ્વીકાર કર. તો એક આસ્થા મૂકવાની વાત છે કે નિર્દોષ પરમાત્મા છે, એમને કોઈ જ્ઞાનનો દોષ નથી, માટે એમનું કથન સાચું હોય. પણ સાચું ક્યારે, કે પોતાના અનુભવથી સાચું કરે ત્યારે, ત્યાં સુધી સાચું નહીં. બીજાના જ્ઞાનથી સ્વીકાર કર્યો એમાં એટલી નિશંકતા આવે નહીં જેટલી પોતાના અનુભવ જ્ઞાન થી નિશંકતા આવે. જડ અનુવિધાયી તેનું સ્વરૂપ નથી, અનાત્મા અનુવિધાયી તેનું સ્વરૂપ નથી, ચૈતન્ય અનુવિધાયી એનું નિજ ચૈતન્ય અનુવિધાયી એનું સ્વરૂપ છે, એમ છે. હા, આવે તો એમાં નિજ ચૈતન્ય સત્તાનું ગ્રહણ છે, એ ઉપયોગ છે. હા, બધાને કેમ નિગોદના જીવ ને છે, પછી ક્યાં સમજ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં એ વાત આવી છે કે આ ત્રણેય કાળે જીવનું લક્ષણ છે, ઉપયોગ છે તે ત્રણેય કાળે જીવનું લક્ષણ છે. કોઈ કાળે નથી એમ નથી, કોઈ અવસ્થામાં નથી, કોઈ ક્ષેત્રમાં નથી, કોઈ 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 જીવ દ્રવ્યને નથી એમ નથી. તમામ દ્રવ્યો કોઈ પણ ક્ષેત્રે હોય, તમામ જીવ દ્રવ્યો કોઈ પણ ક્ષેત્રે હોય, કોઈ પણ કાળે હોય, શું એનું એ જ લક્ષણ છે, બીજું કોઈ એનું લક્ષણ નથી. અને એનો સ્વભાવ છે, એ એનો સ્વભાવ છે. રોબોટ યંત્ર માનવ ને ઉપયોગ નથી, કોમ્પ્યુટર ને ઉપયોગ નથી, ટેલિવિઝન ને કોઈ ઉપયોગ નથી, આમ છે. માટે એનાથી જ્ઞાન થતું નથી, ત્યાંથી જ્ઞાન થતું નથી. ટેપ સાંભળીને જ્ઞાન થાય નહીં, વિડીયો ટેપ સાંભળીને પણ જ્ઞાન થાય નહીં, એમ છે. દેશના લબ્ધિ ન થાય, દેશના લબ્ધિ ત્યાંથી ન મળે. ગ્રંથ વાંચીને દેશના લબ્ધિ ન થાય. ગણધરદેવ ના રચેલા ગ્રંથ વાંચીને પણ દેશના લબ્ધિ ન થાય, એમ છે. આગમથી દેશના લબ્ધિ થાય કે ન થાય, કે ન થાય, એમ છે. પ્રત્યક્ષ વગર દેશના લબ્ધિ, પ્રત્યક્ષ ચૈતન્ય, જાગ્રત ચૈતન્ય જ્યોતિ, પ્રત્યક્ષ જાગ્રત ચૈતન્ય જ્યોતિ છે, એ દેશના વૃદ્ધિમાં નિમિત્ત થઈ શકે છે. તો લખે છે કે સજીવન મૂર્તિ વગર બધી કલ્પના છે. જીવ આત્માનો વિચાર ગમે તેટલો કરે એમ કે છે શું, પણ સજીવન મૂર્તિ વગર બધી કલ્પના છે એમ કે છે. એકસો ને 98 પત્ર માં છે એ વાત. બીજી બધી પ્રવૃત્તિ કરતા, એટલે બીજી બધી પ્રવૃત્તિ ગૌણ કરીને જીવને યોગ્ય પણ પ્રાપ્ત થાય, પાત્રતા આવે તેવી વિચારણા કરવી યોગ્ય છે. અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામ ભોગથી વૈરાગ્ય સમેત સત્સંગ છે. એકલો સત્સંગ તેનું સાધન, સત્સંગ એટલું ના લીધું, એટલે સત્સંગ માં દ્રવ્ય સ્મૃતિની ઉપાસનામાં લીધું ને કે પંચેન્દ્રિયના વિષયોથી વિરામ પામીને લાવો. સત્સંગની આટલી શરત છે, વૈરાગ્ય, સરળતા અને સત્પુરુષ પ્રત્યેની પરમ ભક્તિ. આ ત્રણ વસ્તુ હોય તો સત્સંગ નિષ્ફળ ન જાય. ત્રણ માંથી એક તૂટતો હોય તો સત્સંગ સફળ ન થાય. સત્સંગમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું, કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી, ગમે તેટલા આગમ વાંચે અને ગમે તેટલો એના ઉપર વિચાર કરે. એ બધી કલ્પનામાં નાખ્યું એમણે, એ બધું એમણે કલ્પનામાં નાખ્યું. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે. શું કહ્યું? સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ, નિજ સત ઉપર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર, એવું ધ્યાનમાં લીધા વગર, એવું લક્ષમાં લીધા વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. એ જીવને બંધન છે. આ અમારું હૃદય છે, કલેજો કાઢીને આપ્યું છે કે આ અમારું હૃદય છે. એટલે આ કાળમાં એક તો સત્પુરુષ નથી, જ્ઞાની નથી, અને જ્ઞાની હોય તો એની ઉપેક્ષા કરવામાં આવે કે એથી દૂર થવામાં આવે, તો એ અસાધારણ સમજણની ભૂલ છે, અસાધારણ સમજણની ભૂલ છે. કેમ કે એ કોઈ પણ બીજી વાતને મૂલ્ય દઈને એમ થાય ને, કોઈ બીજી વાત એની બરાબરીમાં તો છે ને કે જેનું મૂલ્ય દઈને ત્યાંથી દૂર રહેવાય કે એને ગૌણ કરાય. શું કહે છે? પ્રકાશ અને અંધકારની માફક, ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. અંધારામાં પ્રકાશ ન હોય અને પ્રકાશમાં અંધારું ન હોય. જળ ચેતન કદી પણ એક થઈ શકે નહીં. ક્યારે જળ ચેતન થાય નહીં, ચેતન કદી જળ થાય. તું પ્રસન્ન થા, તું રાજી થા, તું ખુશી થા કે તું ઉપયોગ લક્ષણ વાળો જીવ છો, ત્યારે જડ થવાનો નથી. તારું ચિત્ત ઉજ્જવળ કરીને જુઓ. શું કહ્યું? મલિનતા દર્શન મોહની ઘણી છે. એ દર્શન મોહને ઘટાડીને તારા ચિત્તની ઉજ્જવળતા કરે એમ કહે છે. જો આ બધી પાત્રતાની વાત ક્યાંક ક્યાંક નાખી છે. તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, દર્શન મોહને મંદ કરીને તારા તારું સ્વકાર્ય કરવા માટે તું તૈયાર થઈ જા એમ કે છે. સાવધાન થાય એટલે તૈયાર થઈ જા. સ્પર્ધા હોય છે ત્યારે એક બે ને ત્રણ કે ત્યારે દોડવા માંડે, દોડવાની સ્પર્ધા હોય કે કોઈ પણ, ત્રણ કે પછી એને શરૂ કરી દેવાનું કામ. તો એ ત્રણ શું કરવા, કે એક ને બે કે ત્યાં સુધીમાં એ સાવધાન થઈ જાય, ત્રણ કે ત્યારે તો કામ શરૂ કરી દેવાનું છે એને, એ સાવધાની માટે વાત છે. એમ કે છે કે આ વાત સાંભળીને તું સાવધાન થઈ જા, પ્રસન્ન ચિત્ત થી તું સાવધાન થઈ જા કે હું એક જીવ છું, ઉપયોગ લક્ષણ વાળો છું, મારામાં જળનો પ્રવેશ નથી. જળનો પ્રવેશ નહીં હોવાથી અથવા સંસારના કોઈ પદાર્થનો પ્રવેશ નહીં હોવાથી સંસારમાં કોઈ એવું કારણ નથી કે આ જીવને ક્લેશ એનાથી પામવો પડે, ક્લેશિત થવું પડે એવું કોઈ કારણ છે નહીં. બહુ સરસ ટીકા આવી છે. હું જીવ દ્રવ્યમ પુદ્ગલ દ્રવ્ય અભવત નિત્ય અનુપયોગ લક્ષણમ પુદ્ગલ દ્રવ્યમ છ. જીવ દ્રવ્યમ અભવત, જીવ દ્રવ્ય ભવત, ઉપયોગ અનુપયોગ હો પ્રકાશ પ્રકાશ તમસો અરિવ, દશુના વર્ત છે બંને. પ્રકાશ તમસો અરિવ જુદું જુદું છે. સ્વવૃત્તિ વિરોધાત અનુભૂયતે તત્ સર્વદા પ્રસિદ્ધ, તત સર્વથા પ્રસિદ્ધ, સર્વથાપણે તું પ્રસન્ન થા, તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, થોડો પ્રસન્ન ન થા, પૂરેપૂરો પ્રસન્ન થા એમ કહે છે. શું તત સર્વથા પ્રસિદ્ધ વિબુધસ્ય, જો વિબુધસ્ય માંથી એ કાયદું છે, સાવધાન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા છે. ઠંડારીમાં એ છે ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા, સંસ્કૃતમાં એટલું લાંબુ નથી, વિબુધસ્ય એટલું લીધું. બીજો અનુભવ કર, પરદ્રવ મારું છે એમ અનુભવ ન કર. આમે તે પારકી ચીજ ને કોઈ પોતાનો હક જમાવે તો એ ન્યાયની દ્રષ્ટિમાં પણ દંડ ને પાત્ર છે. કોઈ પારકી ચીજને પોતાની ગણે એના ઉપર હક જમાવા જાય તો એને દંડ દેવામાં આવે છે. આ કુદરતનો કાનૂન છે કે તું જીવ છો, અજીવમાં મમત્વ કરે છો, પોતાનું પણ કરે છો, એ તને દુઃખદંડનું કારણ છે. બીજું કોઈ નહીં, એનાથી જ તું દુઃખી છો, બીજું કોઈ દુઃખનું કારણ નથી. એવું તો કઈ બને નહી. તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, બહુ મીઠા વચનો છે તો આચાર્ય મહારાજ. તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા, અથવા તારી સંપત્તિ ને સંભાળવા તું સાવધાન થા, તારી ગુણ સંપત્તિ ને સંભાળવા માટે તું સાવધાન થા. તું કઈ દરિદ્ર નથી, તું કઈ રાખો કે દીનહીન માયકાંગલો નથી. ભગવાન ત્રણ લોક ના નાથ એમ કે છે કે તું પણ મારા જેવો ત્રણ લોક નો નાથ છો. આવું મોટું પદ આપે છે, નાનું પદ નથી આપતા પણ મોટું પદ આપે છે. એવો અનુભવ કર, ઉજ્જવળ કરી સાવધાન થા, અને સ્વદ્રવ્ય ને જ આ મારું છે એમ અનુભવ, એમ શ્રી ગુરુઓ નો ઉપદેશ છે. આવો શ્રી ગુરુઓ નો ભાવાર્થ. આ અજ્ઞાની જીવ પુદ્ગળ દ્રવ્યને પોતાનું માને છે, તેને ઉપદેશ કરીને સાવધાન કર્યો છે. અનાદિથી આ અજ્ઞાની જીવ દેહાદી પુદ્ગળ દ્રવ્યને પોતાનું માને છે અને પોતાનું માનીને દુખી થઈ રહ્યો છે. એ દુઃખ થી છૂટવા આવ્યો છે, એને આ ઉપદેશ કરે છે. જેને દુઃખ થી છૂટવું છે એને ઉપદેશ છે. એને સાવધાન કર્યો છે કે જળ અને ચેતન દ્રવ એ બંને સર્વથા જુદા જુદા છે, સર્વથા જુદા જુદા છે, એને કઈ લેવા દેવા નથી. જળ અને ચેતન છે એ વિજાતીય પદાર્થ છે, એને ક્યાંય મેળ ખાય એવું નથી, કોઈ રીતે મેળ ખાય એવું નથી. એક રૂપી અને એક અરૂપી છે, એક સચેતન અને એક અચેતન છે. કદાચિત કોઈ પણ રીતે એક રૂપ નથી, ક્યારેય પણ કોઈ પણ રીતે એમ કદાચિત એટલે કોઈ કાળે પણ કોઈ પણ રીતે એક રૂપ નથી, એક રૂપ નથી થતા એમ સર્વજ્ઞે દીઠું છે, એવું સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જોયું છે. માટે હે અજ્ઞાની, તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે, તારી વૃથા માન્યતાથી બસ થાવ. હવે તું થાક્યો છું કે નહીં એમ કે છે, દુઃખી થઈ થઈને પણ દુઃખથી થાક્યો છું કે નહીં. હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, એ જ અર્થ માટે સાવધાન થવાની વાત કરી છે ને, એમાંથી કાઢ્યું છે. સાવધાન થાય એમાંથી કાઢ્યું છે. આ 23મો કળશ છે ને, એનું એને એમાંથી વાત લીધી છે. અહી કથમ પી મૃતવા તત્વ કૌતુહલેસન અનુભવ ભવ મૂર્તે હે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગથ વિલસંતમ સ્વમ સમાલોકેન તેજસી જગતી મૂર્ત્યા સાકમ એકત્વમોહમ. હા, અહી કરીને એમ કીધું છે ને, કોમળ કરુણા છે આચાર્ય મહારાજને. દુખી થતા જીવો પ્રત્યે નિષ્કારણ કરુણા છે. નિષ્કારણ એટલે શું? કે એમાં કોઈના પ્રત્યે મમત્વ કરતા નથી, કે આ મારા કુટુંબી છે માટે એને સમજાવું, શું આ મારા જાણીતા છે માટે સમજાવું એમ નથી. કોઈ પણ જગતનો પાત્ર જીવ હોય જે દુઃખથી છૂટવા માંગતો હોય એને અમારો આ ઉપદેશ છે. કેમ કે કોઈ દુઃખી પોતે સુખી થયેલા છે, એ કોઈ દુઃખી થાય એવું ઈચ્છતા નથી. એ સુખી થયા છે એનો અર્થ શું? કે કોઈ દુઃખી થાય એવું એ ઈચ્છતા નથી. હા, એક સાથે બધા જીવનો નોંધો છે. એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. અવ્યય એટલે પહેલા બોલાય એમ, એને અવ્યય કહે, પાછળ બોલાય એને વિસર્ગ કહે છે. એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, તું કોઈ પણ રીતે ગમે તેમ કરીને, ગમે તેમ કરીને એનો અર્થ કે ઘણી રીતે નથી થતું, જે રીતે થાય છે એ રીતે, અથવા કષ્ટ ઉઠાવીને પણ, કષ્ટ ઉઠાવીને અથવા મરીને પણ, એટલે મરવા સુધીની માનસિક તૈયારી કરીને, મારું આત્મહિત કરતા પ્રતિકૂળતા આવે અને કષ્ટ પડે તો ભલે પડો, અને એ આત્મહિત કરતા દેહ છૂટવાનો પ્રસંગ થાવ તો પણ ભલે થાવ, એનું નામ મરીને. અભિપ્રાય ક્યાં સુધી ઘડે ઘડવાનો છે? આપણા અભિપ્રાયનો વિષય ચાલી ગયો ને. કોઈ પણ મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવ ત્યાં સુધી અભિપ્રાય ઘડે છે, શું કે આ રસ્તે જતા મને ગમે તેટલી પ્રતિકૂળતા આવો, હું મારો રસ્તો બદલીશ નહીં, મારા રસ્તેથી હું વિચલિત થવા માંગતો નથી. પ્રતિકૂળતાઓ તો ઠીક, પણ મૃત્યુ આવે તો પણ હું મારો માર્ગ બદલવા માંગતો નથી. હા, તો થોડીક પ્રતિકૂળતા આવે તો કે ભાઈ આ બધું બંધ કરો, પ્રતિકૂળતા ઊભી થાય છે બંધ કરો. શું ગમે એવું કોઈ સારા કામના વિરોધ કરનારા તો નીકળે છે, ભગવાનની વાણીનો વિરોધ કરનારા નીકળ્યા. દિવ્ય ધ્વનિ ઋષભદેવ ભગવાનની ખીરી ત્યારે સાતમી નરકના પરિણામ થવા વાળા નીકળ્યા. એથી કાંઈ ભગવાનની વાણી બંધ કરી દેવાય નહીં, પણ બીજાને નુકસાન થતું હોય તો બંધ કરવું કે ન કરવું? બીજાને નુકસાન એને કારણે થાય છે, લાભ પણ કેટલાકને થાય છે. તારે લાભની કિંમત આંકવી છે કે નુકસાનની કિંમત આંકવી છે? હે, જેને લાભ થશે એ સિદ્ધાલયમાં પહોંચશે, તો એની કિંમત કેટલી, કે એની કિંમત કોઈ આંકી શકાય નહીં. અને કોઈ અપાત્ર જીવોને મુખ્યતા આપીને એવા જીવોને લાભથી વંચિત કરી શકાય નહીં. આમ છે, એટલે જગતમાં તો બધી જાતની યોગ્યતા વાળા જીવો હોય છે. સારા કામનો નિષેધ કરવા વાળા પણ હોય અને અનુમોદન કરવા વાળા પણ હોય. તો નિષેધ કરવા વાળાને કઈ મુખ્ય કરી શકાય નહીં. મરીને એને તૈયારી રાખવી જોઈએ, શું કોઈ મને પ્રતિકૂળતા આપશે નહીં. ભલે મૃત્યુ આવે, દેહ છૂટે તો ભલે છૂટે, પણ હું મારા માર્ગથી વિચલિત થવા માંગતો નથી. એ અડગતાનો ગુણ છે, નિશ્ચળતાનો એ ગુણ છે. મરીને પણ તત્વનો કૌતૂહલી થઈ, એટલે તત્વ જાણવાનો અત્યંત જિજ્ઞાસુ થઈ, એમ કહેવું છે. કૌતૂહલી એટલે અત્યંત જિજ્ઞાસુ થઈ. આ શરીર આદિ મૂર્ત દ્રવ્ય નો એક મુહૂર્ત માટે પાડોશી થઈને, એમ પાડોશી બાજુમાં રહેનારો થઈ જા, મારા પણ એને જો, પાડોશી પણ એ જો. પાડોશી પણ થોડોક એનો સ્નેહ હોય છે, પણ એમાં મારા પણ આવતો નથી. એટલે દ્વેષ કરવાની વાત નથી, શરીર ઉપર દ્વેષ કરો, હુકવી નાખો એને ઉપવાસ કરીને, એમ પણ નથી. દ્વેષ કરવાની વાત નથી, રાગ કરવાની પણ વાત નથી. પાડોશી થઈને રહે, પાડોશી નો ધણી ન થાય. પાડોશી હોય એનો ધણી ન થાય. આ શરીર આદિ મૂર્ત દ્રવ્ય નો એટલે ભિન્ન પડીને, બાજુમાં રહેનારો ભિન્ન પડીને, એક મુહૂર્ત બે ઘડી પાડોશી થઈને આત્માનો અનુભવ કર. આ છ મહિનાની વાત નથી કરી, બે ઘડી આટલું કરીને જરા, એમ કે છે, જો તો ખરો આ ખોખો બાજુમાં છે, એ તારા પડોશમાં રહેનારા પૂતગળો છે, એને તારે એને જીવને કાંઈ એને લેવા દેવા નથી. એની જાત જુદી, તારી જાત જુદી. જો તારી જાત તે સજગ સુજાત છે, તો એની જાત તે કદાચ છે. તો કદાચ કદાચ છે, એની સાથે ક્યાં તું સંબંધ વળગણા રાખ, એમ કે છે. વળગી પડ્યો તું, એમ કે છે. આત્માનો અનુભવ કર, જુદો થઈને બે ઘડી પાડોશી થઈને આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, ચૈતન્યના વિલાસરૂપ, આનંદના શાંતિના વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી, આ શરીર આદિ મૂર્તિક પરદ્રવ્યો સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે, તારી ઉપાધિ મટી જશે. એમ શું કે છે, તારી ઉપાધિ બધી મટી જશે. જ્યાં તું બધા પરદ્રવ્યોથી જુદો પડ્યો, ત્યાં શરીર આદિ જે મૂર્તિક પૂતગળ દ્રવ્ય સંયોગમાં છે, એનો એકપણાનો તારો મોહ છૂટી જશે. આ શરીર મારું છે એવો વ્યામોહ છૂટી જશે, અને એ મોહ છૂટી જશે એટલે બધી ઉપાધિ તારી જે શરીરને લઈને છે, એક ઉપાધિ તને રહેશે નહીં. એ મોહને તું તરત છોડશે, અને મોહને છૂટવાથી તારા મોહ અંગેના જે દુઃખભાવો છે, એ દુઃખભાવોથી પણ તું છૂટી જઈશ. એમ લેવું, બહુ સારું સંબોધન કર્યું છે આચાર્ય મહારાજે. બહુ કરુણાથી વાત કરી છે, નિષ્કારણ કરુણા. કાંઈ એમને તિલતુષ માત્ર પરિગ્રહ નથી, કોઈની કોઈ આગોતરી વ્યવસ્થા સ્વીકારવી નથી. શું આવવાની, જવાની, રહેવાની, જમવાની, કોઈ કોઈની કોઈ વ્યવસ્થા, પોતાના નિમિત્તે બીજાના વિકલ્પને એ ચાહતા નથી. ઠીક, કેવું સ્વતંત્ર જીવન છે એને નિષ્કારણ કરુણા આવે છે. અરે જગતના જીવો માત્ર અજ્ઞાનને લઈને દુઃખી છે, બીજું કાંઈ કારણ નથી. ગરીબી છે માટે દુઃખી છે, અને રોગ છે માટે દુઃખી છે એમ નથી. માત્ર અજ્ઞાનને લઈને દુઃખી છે. આ અજ્ઞાન તો જ્ઞાન થતા મટે છે. આની દવા તો જ્ઞાન છે, અજ્ઞાનને દવા તો જ્ઞાન થવું તે છે, એનું દુઃખ મટવાનું આ કારણ છે. ગુરુદેવશ્રી તો ક્યારેક પ્રવચનનો પ્રારંભ પણ એવી રીતે કરતા, જેને સુખી થવું હોય તેના માટે આ વાત કહેવામાં આવે છે, ત્યાંથી પ્રારંભ કરે પ્રવચનનો. સુખી થવું એટલે આત્માની શાંતિ જોતી હોય, આત્માનું સુખ જોતી હોય, બધું બહારના સંસારના સંયોગોની વાત નથી. એમાં બે ઘડી થોડુંક એક અંતર્મુહૂર્ત તું જરાક પાડોશી થઈ જાય ને એમ કે છે. દેહ થી તું ભિન્ન છો, શરીર થી તું, શરીર નો મોહ છોડ, પછી તને કોઈ બીજા પદાર્થ નો મોહ થવાનો પ્રશ્ન રહેતો નથી. કાર્ય પદ્ધતિ ની યથાર્થતામાં સાધનાના પરિણામમાં શક્તિ એટલી છે કે અનંત કાળ ની વિરાધના ખલાસ કરી નાખે. વિરાધના નો કાળ ભલે અનંત હોય, સાધનામાં અનંત કાળ જોતો નથી. કોઈ સમ્યક દ્રષ્ટિ થાય, પંદર ભાવ કરે તો અસંખ્ય સમય છે. પંદર ભાવના સમયો પણ અસંખ્ય સમય છે. અનંત સમય કોઈ સાધક જીવને નથી મોક્ષે જવામાં, એટલી તો એની મેક્સિમમ મર્યાદામાં પણ અસંખ્ય સમય છે. અને અજ્ઞાન થી પલટવા માટે જ્ઞાની થવામાં તો એક સમયની જ ભૂલ છે એમ કે છે. ભેદ જ્ઞાન નો પ્રયોગ અંતર્મુહૂર્ત કર જરા. અંતર બે ઘડી ભેદ જ્ઞાન નો ભિન્ન પડવાનો પ્રયોગ કરતો, તને શાંતિ થશે, તને સુખ થશે, તારો મોહ કાયમ નો મટી જશે. જો આ આત્મા બે ઘડી પૂદગળ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરે, તેમાં લીન થાય, પરિષદ આવે પણ ડગે નહીં, એટલે કોઈ પ્રતિકૂળતાથી પણ પ્રતિકૂળતાને મુખ્યતા આપે નહીં, એમ ધર્મના સિદ્ધાંત આડે પ્રતિકૂળતાને મુખ્યતા આપે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય. દિશામાં આવી ગયેલો જીવ હોય છે ને. બીજાને તો બે ઘડી એકાગ્ર થવાનો પ્રશ્ન રહેતો નથી. ચોથે પાંચમે ગુણ સ્થાને કોઈ બે ઘડી સ્થિર થાય નહીં, મિથ્યા દ્રષ્ટિને તો સવાલ નથી. આત્માનુભવનું એવું મહાત્મ છે, એટલે સાધનામાં એવું બળવાનપણું છે કે કેવળ જ્ઞાન લેતા તો બે ઘડી જ લાગે, અંતર્મુહૂર્ત જ લાગે. આત્માનુભવનું એવું મહાત્મ છે તો મિથ્યાત્મનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. જો કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી શકાય છે બે ઘડીમાં, તો સમ્યક દર્શન તો એક સમયની મિથ્યા દર્શનની ભૂલને ટાળવાની વાત છે. અજ્ઞાનની ને મિથ્યાત્મની ભૂલ તો એક જ સમયની છે. માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. માટે બાર અંગમાં મુખ્યપણે સ્વાનુભવ કરાવવા માટે જ ઉપદેશ કર્યો છે. આત્મામાં અહમપણું કરાવવા માટેનો જ ઉપદેશ કર્યો છે. મુખ્ય બાર અંગની મુખ્ય વાત એ છે કે તું સ્વાનુભવ કર, સ્વાનુભવ કર. એટલે કે અજ્ઞાનીઓને જ ઉપદેશ વધારે આપ્યો છે. મોટો ભાગ એ છે જ્ઞાનીઓને ઉપદેશની એટલી આવશ્યકતા પણ નથી, છતાં પણ એનો પ્રકરણ ચાલે ત્યારે એનો ઉપદેશ આવે, પણ એટલો ઉપદેશ એને દેવાની જરૂર નથી.